તારીખ 30/11/1997 ડાયરીના બોલ નંબર 363 અને 272 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 184.
પ્રયોજનભૂત તત્વની ધારણા કરે મુમુક્ષુજી પ્રયોજનભૂત તત્વને જાણે ધારણા કરે એટલે જાણે છતાં અંતર્મુખ દ્રષ્ટિ અને સ્વરૂપનું લક્ષ ન કરે તો તેણે પ્રયોજનભૂતને અપ્રયોજનભૂત રૂપે જાણ્યું છે. પ્રયોજનભૂત તત્વ પોતાનું સ્વરૂપ છે. પ્રયોજનભૂત તત્વ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એવી વિધિ જે છે એ વિધિનો વિષય છે. આ બે તો મુખ્ય પ્રયોજનભૂત છે. એ સિવાય ગુણદોષના વિષયમાં વિસ્તારથી અનેક વાતો છે શાસ્ત્રમાં. જીવને ગુણદોષનું પ્રયોજન છે, એને સમજે, ધારણા કરે એટલે બરાબર સમજે, અને છતાં એના પરિણામ સ્વરૂપે, રિઝલ્ટ પરિણામ સ્વરૂપે અંતર્મુખ દ્રષ્ટિ અને સ્વરૂપ લક્ષ ન કરે તો તેણે પ્રયોજનભૂતને અપ્રયોજનભૂત રૂપે જાણ્યું છે. કેવી ભૂલ થાય છે. આમ થવાનું કારણ દર્શનમોહનું પ્રાબલ્ય છે, બળવાન દર્શનમોહ છે. એટલે પ્રયોજનભૂત વિષય પણ જ્ઞાનમાં જણાવવા છતાં, સમજાવવા છતાં બેકાર ગયો, નિષ્ફળ ગયો. દર્શનમોહ તીવ્ર હોય અને જ્ઞાનનો ક્ષોભસમ હોય તો જ્ઞાનના ક્ષોભસમમાં બધું બરાબર પ્રયોજનભૂત જાણે, છતાં એનું જે પરિણામ આવવું જોઈએ ન આવે તો ત્યાં દર્શનમોહની તીવ્રતા સમજવી એક વાત. પરિભ્રમણનો ભય પણ નથી એમ પણ છે, અને એનું કારણ પણ દર્શનમોહની તીવ્રતા છે. એનું કારણ પણ દર્શનમોહની તીવ્રતા છે. દર્શનમોહ તીવ્ર હોય તો પરિભ્રમણનો ભય ના લાગે, એ પણ બરાબર. કારણ કે જે પ્રયોજનભૂત તત્વને જાણતા, જે પ્રયોજનભૂત તત્વ છે એને જાણતા, જાણતા એટલે કે પ્રયોજનભૂતપણે લક્ષમાં લેતા, એટલે પોતાના પ્રયોજનની સાથે એને સાંકળી લેતા, દર્શનમાં ગળે, અવશ્ય ગળે, દર્શનમાં ગળે જ, અવશ્ય દર્શનમાં ગળે, તેમ છતાં તે પ્રયોજનભૂત વાતને માત્ર ધારણાની બંધ તિજોરીમાં રાખી લીધું. શું ભૂલ કરી? સમજણમાં લીધું, ધારણામાં લીધું, લાગુ ન કર્યું. એટલે દર્શનમાં ગળીને જે કામ આગળ ચાલવું જોઈએ, પ્રગતિ થવી જોઈએ, નથી, ધારણાની બંધ તિજોરીમાં રહી ગઈ. એને ખબર પડે કે આ પ્રયોજનભૂત છે, આ પ્રયોજનભૂત છે, પણ શું કામ? પોતાના વર્તમાન ચાલતા પરિણામમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન તો જોઈએ ને પ્રયોજનભૂતનું, એમ કે છે. શું હવે શું કે છે? અહીંયા લેકિંગ પોઈન્ટ શું અહીંયા આવ્યો? એમ કે તો ભાવનાનું પ્રકરણ ચાલે છે અહીંયા, સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાનું પ્રકરણ ચાલે છે કે જો સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ ભાવના હોય તો, આવો પ્રકાર ન થાય. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સહિત ક્ષોભસમ હોય અને પ્રયોજનભૂત તત્વને જાણે દર્શન કરે. સમજવા માટે આપણી પાસે જ્ઞાનનો ક્ષોભ સંપૂર્ણતા પ્રમાણમાં છે. આપણે સંઘની પંચેન્દ્રિય જીવ છીએ અને સંઘની પંચેન્દ્રિય જીવને પોતાની પ્રયોજનભૂત વાત સમજવાની ક્ષમતા એબિલિટી છે, એટલે આપણે સમજી શકીએ. એ સમજણને આપણે લાગુ નથી કરતા, એનું કારણ આપણી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એટલી પર્યાપ્ત માત્રામાં નથી. એટલે સમજણ ધારણાની તિજોરીમાં બંધ થઈ ગયું, ધારણાની તિજોરીમાં એને બંધ કરીને રાખી લીધું. જેમ તિજોરીમાં રૂપિયા પડ્યા હોય, ચાવી ખોવાઈ ગઈ હોય, કેવી રીતે રૂપિયા વાપરો, ઉછીને લેવાના વારો આવે, કાલે ઉછી તો ભાઈ શ્રી રૂપિયા આપો ચાવીની ધરતી ઉભા રહ્યા છે. છોકરો રમતી આવશે ને મૂકી દીધી એને, પણ એ તો ચાવી જડી જાય એટલે કામમાં આવે. એમ અહીંયા છે લાગુ કરે એટલે દર્શન મોકલે. લાગુ ક્યારે કરે? ભાવના બળવાન હોય તો. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના આવું કામ કરે છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સમજણને અમલીકરણ માં લઈ જવામાં પ્રેરક બળ છે. ભાવના છે એ પ્રેરક બળ તરીકે કામ કરે છે, સમજણ છે એનું અમલીકરણ આવે. નહીતર પ્રયોજનભૂત તત્વને પ્રયોજનભૂત તરીકે જાણે તો પડ્યું રહે, એમને ધારણામાં એનો ઉપયોગ ન થાય. આવું કામ કરે છે ભાવના. એટલે જેટલી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર, એટલું દર્શન મોને ગાળવાના જે પગથિયા છે એ બધા પાસા એને પડખા કામમાં આવશે. જો સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ ભાવના હોય તો આવો પ્રકાર ન થાય, આવો પ્રકાર ન થાય, ધારણામાં ન રહી જાય. એકલી ધારણા પ્રાય અભિમાન ઉત્પન્ન કરે છે. પછી એ જે ધારણા છે એ હું સમજુ છું એમાં આવશે. શેમાં આવશે? હું સમજુ છું. ભાવનાનું મહત્વપૂર્ણ કાર્ય આ પ્રકારે પણ થાય છે. બહુ જ કામની વસ્તુ છે. હા, વો ભી બનતા હૈ. મંદ ક્યો હોતી હૈ ઇસકા રિસર્ચ કરના ચાહીએ. રિસર્ચ માને અંતર ખોજ, કે મેરી ભાવના ક્યો મંદ હુઈ, મેરે એસે કેસે પરિણામ હુએ કે જિસે મેરી ભાવના મંદ હુઈ, ઉસકા રિસર્ચ ખુદ કો હી કર લેના ચાહીએ. ઓર જો ભી અપના લેકિંગ પોઈન્ટ હૈ ઉસકો પકડના ચાહીએ ઓર વહાં સુધાર ભી કર લેના ચાહીએ. મોમોક્ષું કી ભૂમિકા મેં હોતા હૈ તો ઇસકે લીએ અંતર ખોજ ચાહીએ. कि ये भी निश्चय मुमुक्षु को कर लेना चाहिए कि मैंने मेरी पूरी शक्ति से मेरे मेरा काम कर लेना है, पूरी ताकत से काम कर लेना है, और इसके लिए मुझे कहीं भी शिथिलता प्रमाद नहीं करना चाहिए। मंदभावना हुई वो एक शिथिलता हुई, तो अंतर खोज वाले को ये एक लैकिंग पॉइंट भी समझ में आ सकता है कि मैंने पूरी ताकत से, पूरे उद्यम से, पूरी शक्ति से इसके पीछे लगना चाहिए और पूरी लगन से पीछे लगकर मेरा काम कर लेना है मुझे। इस प्रकार का जो निश्चय है, निर्धार है, वो शायद नहीं किया है, ये भी हो सकता है। और कोई भी हो, कोई उदय में रस ले लिया हो, भावना मंद पड़ जाए, कोई उदय में सुख बुद्धि सुखाभास में तीव्र रस आ गया हो, अनेक प्रकार है, भावना मंद होने का भी अनेक कारण है। अपने को खोज करके, ढूंढ करके उसकी सफाई कर लेना चाहिए। જાગૃતિના અભાવમાં એવું બને છે, જે રસ લે છે એ અજાગૃત દશાને કારણે લે છે। મુમુક્ષુતામાં અંતર જાગૃતિ એ બહુ જ મહત્વપૂર્ણ ફેક્ટર છે। બીજી ભાષામાં કહીએ તો જેટલી અંતર જાગૃતિ એટલી મુમુક્ષુતા છે। જો જીવને અંતર જાગૃતિ ન હોય તો મુમુક્ષુતાનો અભાવ છે એમ સમજવા યોગ્ય છે। એટલે જીવ જે રસ લઈ લે છે એ જાગૃતિનો અભાવ બતાવે છે।
ઉદયના એ રસ પહેલાની ક્ષણમાં ત્યારે થાય છે કે મારે આ ઉદયમાં નથી પડવું,
તો પહેલાની ક્ષણમાં આવે તો જાગૃત રહી જાય, તો ઉદયની અંદર એવી સરસ જાગૃતિ રહી કે રસ આવે નહીં, જાગૃતિના કારણે રસ આવે નહીં। અથવા રસ આવ્યો હોય એ વખતે જાગૃત થાય ચાલતા ઉદયમાં તો રસ તૂટી જાય, રસની ડિગ્રી નીચે આવી જાય, પારો ઉતરી જાય। જાગૃતિ એવી ચીજ છે કે વિભાવરસને તોડે છે। જાગૃતિનું મુખ્ય કામ વિભાવરસને તોડવાનું છે। વિભાવરસ તૂટે એટલે દર્શનમાં પણ ગળે, એને કનેક્શન છે રસને અને દર્શનમાં, અવિનાભાવી સંબંધ છે। ઓછી વત્તા પ્રમાણમાં હોય, ન હોય, બે બને, તો ઓછા વત્તા પ્રમાણમાં હોય ત્યારે શું થાય, પાછળથી ખ્યાલ આવે, સારી એવી જાગૃતિ હોય તો એ જ વખતે ખ્યાલ આવે, એથી વધારે સારી જાગૃતિ હોય તો ઇન એડવાન્સ ખ્યાલમાં આવે। કેમ કે પરિણામ એક ચાલ છે જીવને, આપણે ચાલીએ છીએ, ચાલવામાં આપણે જાગૃત હોઈએ એટલે કંઈક બીજે લક્ષ્ય ન હોય, તો 5 ફૂટ આગળ એક ખાડો હોય એ આપણા ખ્યાલમાં આવી જાય, આપણે તરીને ચાલશું, ખાડામાં પગ જાય તો મચકોડ આવી જાય, ગમે તે થાય પડી જવાય, પણ અગાઉથી ખ્યાલ આવે આપણે તરીને ચાલીએ, એ જ વખતે ખ્યાલ આવે તોય તરીને ચાલીએ, પણ ખાડામાં પડ્યા પછી ખ્યાલ આવે તો એ તો વાગી ગયું, એ વાગી ગયું, એ કે ન વાગ્યા બરાબર થાય નહીં, એનું તો જે નુકસાન થઈ જાય એ થઈ જાય।
નુકસાન થઈ જાય તો થઈ ગયું, બરોબર, જે એક જાગૃતિ આવી ગઈ તો એ પ્રમાણે એમાં
બહુ ફાયદો નથી થતો, એટલે પાછો રિપીટેડ એવી ભૂલ થાય છે. બહુ ફાયદો નથી થતો, બહુ મામૂલી ફાયદો થાય છે. એનું કારણ શું છે? કે તમારું ધ્યાન ન રહ્યું, હાથમાંથી કાચનું વાસણ પડી ગયું, કટકા થઈ ગયા, થઈ ગયા જ નહીં. પછી ભૂકો વીણો હતી કે કાંઈ એનું કાંઈ વાસણ ફરીને જોડાણ ન થાય. એ તૂટી ગયું, તૂટી ગયું. લોસ ઇઝ લોસ, લોસ ઇઝ લોસ ફોર એવર. એ વખતે પૂરું નુકસાન કરી દીધું. પાછળથી જાગૃતિ આવે અને ખેદ ઘણો થાય તો થોડો ફેર પડે. થયેલા દોષનો ઘણો ખેદ વર્તે, તીવ્ર ખેદ વર્તે તો થોડો ફેર પડે છે. પણ એ જ વખતે જાગૃતિમાં જે ફેર પડે એ તો બહુ મોટું કામ છે. અથવા અગાઉથી ફેર પડે એ ઘણી જાગૃતિ હોય તો જ બને એમ છે. ખેદ કેટલા પ્રમાણમાં આવે છે એના ઉપર આધાર છે. અને આગળ વધવામાં તો જાગૃતિનું કારણ પોતાની ભાવના છે. ભાવના તીવ્ર હોય તો જાગૃતિ રહે. ભાવના પાયાની વસ્તુ છે. જેટલો જીવ ભાવનામાં આવે ને ભાવનામાં રહે એટલો જાગૃતિમાં આવે. આત્મકલ્યાણની ભાવના લખો. પરિણામમાં જાગૃતિ રહેવાનું કારણ છે. કેટલામો નંબર છે? સાતમો, આઠમો. પછી એને નીચેનો 372 નંબર છે. એ લઈએ. માત્ર યુક્તિ આદિ વડે જે આગમના સિદ્ધાંતને સમજે છે પરંતુ આત્મભાવના રહિત છે તેને અધ્યાત્મ તત્વની અરુચિ થાય છે. મુમુક્ષુ જીવ હોય ગુરુદેવના સાનિધ્યમાં આવા જીવો પણ જોયા છે. સિદ્ધાંતને બરાબર સમજે, આગમ યુક્તિ તર્ક અનુમાન એનાથી સમજે, પણ પોતાને આત્મકલ્યાણની ભાવના ન હોય તો એને અધ્યાત્મ તત્વની અરુચિ થાય. એને અધ્યાત્મ તત્વનો વિષય બહુ રુચે નહીં. સિદ્ધાંતો સમજવા બહુ ગમે, ઉઘાડ જ્ઞાનમાં આગળ વધવું બહુ ગમે, ઘણું જાણપણું કલેક્શન કરે, ઇન્ફોર્મેશન બ્યુરો, પણ અધ્યાત્મ તત્વને વાતને રૂચે નહીં. હા, વિદવત્તા ઘણી થાય, વિદવત્તા ઘણી આવે, કાંઈ નહીં. હા, એવું બને છે કે ત્યાં તો નિવૃત્તિ લઈને રહ્યા છે લોકો. શાસ્ત્ર સ્વાધ્યાય સારો એવો સમય મળે એટલે થતો હોય છે. સિદ્ધાંત જ્ઞાન પણ આગમથી, યુક્તિથી, અનુમાનથી, વિચારણાથી, તર્કથી બહુ સારી રીતે કરે. પણ જો આત્મકલ્યાણની ભાવના સાથે સાથે હોય, હોવી જોઈએ, ન હોય તો અધ્યાત્મ વિષયની એને અરુચિ ઊભી થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એકદમ અધ્યાત્મ ગ્રંથ છે, ટોપ લેવલનો અધ્યાત્મ ગ્રંથ છે. દ્રષ્ટિના વિષયનો ઘણો નિષેધ આવ્યો હતો લોકોને. પહેલો વિરોધ સોનગઢમાં થયો, વળી વિચિત્રતા એ જોઈ, આટલી વિચિત્રતા પહેલી વહેલી જોવા મળી. ગુરુદેવે રોજ વાંચ્યા એમાંથી અમુક ભાગ પોતે અંદર પોતાના રૂમમાં, હું એક નકલ એમને વાંચવા આપી ગયો પ્રકાશનથી આપેલા, કેમ કે જરા તીખી તમતમતી વાતો છે કેટલીક એની અંદર. એટલે મારું અનુમાન એવું હતું કે સમાજમાં ફરફડાટ ઉભો થઈ જશે, કહેવાય ખરો અનુમાન બરાબર હતું. એટલે ગુરુદેવ જો પહેલા વાંચી લઈએ, નજર સંસ્કૃત કાઢી લઈએ તો સારું. એટલે સંકલન કરતો હતો ત્યારે બે વખત મેં જુદા જુદા વખતે ટ્રાય કરેલી આ અભિપ્રાયથી, એક કે બીજા કારણથી ગુરુદેવે જોવાની ના પાડી. એક વખત કાંઈ વિહારમાં જવાના હતા, એક વખત કાંઈક બીજું વાંચતા હતા પોતે ખાણિયા ચર્ચાને એવું, મને કે છપાઈ જાય ત્યારે આપજો ને. કહેવાય મેં તમને કીધું છે ને કે પુસ્તક કરી નાખો પછી ક્યાં વાંધો. આમ એમને વિશ્વાસ હતો કે સંપાદન કામ કરશે, બરાબર કરશે. એટલે પહેલું પાંચ નકલનું બાઇન્ડિંગ થયું ત્યારે એક દિવસ બપોરે એકાંતમાં એમને પાસે રૂમમાં જઈ અને આપી આવ્યો છે, આપ જરાક નજર નીચે કાઢી લો પ્રકાશન કાર્ય માટે. તો પછી બોલાવ્યા છે સુગાનીજીના દીકરાને, એમના હાથે આપના કરકમળમાં સમર્પણ કરશે. તો કે ઠીક છે. રોજ ગુરુદેવ વાંચે અને રોજ બે મોઢે વખાણ કરે, રોજ ગુરુદેવ વાંચે ને રોજ બે મોઢે વખાણ કરે, પણ સહન ન થાય એમના વખાણ સાંભળી ન કેલો. આ નવો માણસ અને ગુરુદેવ બે મોઢે વખાણ કરે છે, આપણે અહીંયા ધૂણી દખાવીને પછી પછી વરો તરી તરી વરોથી બેઠા છીએ. હા, આપણા વખાણ તો આવા કરતા નથી. એટલે અઠવાડિયું આવું ચાલ્યું, અઠવાડિયામાં તો બધા આકડા વાકડા થઈ ગયા. પછી વિરોધ શરૂ થયો. હવે એક અઠવાડિયું ગુરુદેવે અતિશય પ્રશંસા કર્યા પછી એનો વિરોધ ગુરુદેવના શિષ્યો કરે ત્યારે કેટલી મોટી વિચિત્રતા ગણવી, સમજવી. આપ જોયું ત્યારે આશ્ચર્ય થયા. અધ્યાત્મની અરુચિ. બીજો એક પ્રસંગ રાજકોટમાં થયો. જયારે જયારે ગુરુદેવ રાજકોટ પધારે ત્યારે લાલુભાઈને પૂછે કે કયો વિષય લેવો છે અહીંયા. એટલે એક વાર લગભગ અધ્યાત્મ પ્રધાન વિષય લે, લાલુભાઈ લગભગ અધ્યાત્મ પ્રધાન વિષય લેવડાવે. હું લગભગ રાજકોટ જાય ત્યારે સાંભળવા જાઉં ખરો ગુરુદેવને, સગવડતા પ્રમાણે ત્રણ ચાર પાંચ દી આઠ દી પણ રાજકોટ રહી આવું. 320 સમયસારની જયસેનાચાર્ય ગાથાની ટીકા એ દિવસોમાં અમારે વચ્ચે પણ થોડી ચર્ચા થતી હતી, ગુરુદેવના એના ઉપરના વ્યાખ્યાનો થયેલા નહીં. એટલે ગુરુદેવ પાસે એમ તો થોડા દિવસો વ્યાખ્યાન ચાલી ગયા હતા, પણ પછી આ વિષય લેવડાવો હતો એટલે ચાઈન ગયા હતા બપોરે. મેં હું સાથે ગયો હતો, આમ તો બધા રાજકોટવાળા હતા પણ હું સાથે ગયો હતો. સાહેબ આ ટીકા બહુ સારી લાગે છે ને, એના ઉપર વ્યાખ્યાન કરો. તો કે અમારે જોયેલી છે ને બહુ સરસ છે, વાત સાચી છે, ભલે એ લેશો. પોતે પણ પ્રમોદ થયા. આ પડે ત્યાં એક વિદ્વાન મળ્યા, અધ્યાત્મનું તો બહુ જોરથી વાતો આવવા માંડી. હા બસ તમે લોકો તો એટલું અધ્યાત્મનું જ લેવડાવશો, એટલું નિશ્ચયનું જ લેવડાવશો, બસ ઉકળાટ કરે. હા સિદ્ધાંત જ્ઞાન ઘણું સારું હોય, એ લોકોને બરાબર સમજે બધી વાત, અધ્યાત્મને અરુચિ થાય. કારણ આત્મકલ્યાણની ભાવના એ જીવને નથી વર્તતી. એટલે આત્મકલ્યાણની ભાવનાનો અભાવ અધ્યાત્મ શાસ્ત્રમાંથી અને અધ્યાત્મની અરુચિમાંથી ભોગ તો થઈ જાય. એટલે આપણે વાઇસે વર્ષા વિચારીએ તો કે આત્મકલ્યાણની ભાવના અધ્યાત્મ રૂચિને ઉત્પન્ન કરનારી છે, એટલે અધ્યાત્મ તત્વની રૂચિનું કારણ થાય છે. વધારો ઉપલબ્ધિ ઘણી છે, આત્મભાવનાને ઉપલબ્ધિઓ ઘણી છે. પરંતુ આત્મભાવના રહિત હોય તેને અધ્યાત્મ તત્વની રુચિ થાય છે. એવી સ્થિતિમાં અધ્યાત્મ શૈલીના ધર્માત્માના જે વચનો છે, જે આત્મકલ્યાણની ભાવના વૃદ્ધિનું પાત્ર જીવને નિમિત્ત થાય એવા હોય છે. કોને? પાત્ર જીવને. ઓલાને તો અરુચિ થાય છે, તો પાત્ર હોય એને રુચિ થાય છે. તેમાં શબ્દના ગુણદોષને જુએ છે. પછી શું કરે? વિદવત્તા તો હોય, આ શબ્દનો આવી રીતે અહીંયા પ્રયોગ ન કરવો જોઈએ. આમાં દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત છે એ જળવાતો નથી, કે અહીંયા ચરણાનુયોગનો સિદ્ધાંત જળવાતો નથી, કારણ કે છે કર્ણાનુયોગનો સિદ્ધાંત જળવાતો નથી. આ શબ્દો બરાબર નથી, અહીંયા થોડા શબ્દો ફેરવાની જરૂર છે. આ બધું અંદર પાણીમાંથી પૂરા ને દૂધમાંથી પૂરા પણ કાઢે, પાણીમાં તો હોય પણ દૂધમાંથી પૂરા કાઢે. અરુચિ હું અરુચિ તો દ્વેષ અરોચક ભાવ આનંદગંજી ગયું ને, એ અરુચિ છે, એ પોતે દ્વેષની પર્યાય છે, પોતે જ દ્વેષની પર્યાય. દ્વેષ અરોચક ભાવ અધ્યાત્મ તત્વની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે, સીધો એનો અર્થ આ છે. અધ્યાત્મ તત્વની અરુચિ તે પોતાના આત્મા પ્રત્યેનો દ્વેષ ભાવ છે. ઠીક, આ પણ આધ્યાત્મિક સિદ્ધાંત છે, આ પણ અધ્યાત્મનો સિદ્ધાંત છે. આત્માનું મૂળ સ્વરૂપ છે તે અધ્યાત્મ તત્વ છે. અધ્યાત્મ એટલે શું? આત્મા જેનો આધાર લે તે અધ્યાત્મ, અધિ વત્તા આત્મા તે અધ્યાત્મ. સંધિ છે, અધિ વત્તા આત્મા એની સંધિ છે, એ તે અધ્યાત્મ. આત્માને આધાર લેવા યોગ્ય જે પોતાનો સ્વભાવ ભાવ છે, સ્વરૂપ ભાવ છે, એ જ અધ્યાત્મ તત્વ છે. અને એના આધારે ઉત્પન્ન થયેલી જે દશા તે અધ્યાત્મ દશા છે. એમ છે, સ્વરૂપના અવલંબને ઉત્પન્ન થયેલી દશા તે અધ્યાત્મ દશા છે. આખું જે નિયમસાર શાસ્ત્ર છે એ જૈન દિગંબર જૈન સાહિત્યનું ટોપ લેવલનો ગ્રંથ છે. અધ્યાત્મની દ્રષ્ટિએ ટોપ લેવલનો અધ્યાત્મ નિયમસારમાં આવ્યું છે. તો 50મી ગાથામાં કુનકુંડ આચાર્ય દેવે એમ કહ્યું કે ચાર ભાવ છે તે હે છે, ઉદય ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાય છે. તો ઉદય ભાવ તો હે છે જ, કેમ કે તો મલિન છે. ઉદય ભાવ તો મલિન છે, રાગ દ્વેષ મોહ યુક્ત છે. એટલે પણ ઉપશમ સમ્યક દર્શન, ઉપશમ ચારિત્ર, નિર્મળ ક્ષયોપશમ જ્ઞાન, ક્ષયોપશમ ચારિત્ર, ક્ષયોપશમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક જ્ઞાન, કેવળ જ્ઞાન, પરમાનંદ, આ બધી ક્ષાયિક દશાઓ છે. એ ઉપસંક્ષ ઉપસંક્ષ અને ક્ષાયકી પણ હે છે. ચારે ભાવ હે છે, પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ. પરદ્રવ્ય જેમ હે છે, પરભાવ જેમ હે છે, એમ આ પણ બધા ભાવ હે છે. તો ઉપાદેશ શું છે? હે ઉપાદેશ સામે સામે છે તો મારું પરમ સ્વરૂપ છે, એક જ ઉપાદેશ, પંચમ ભાવ, પરિણામ ભાવ. બાકી પર્યાયના ચારે ભાવ હોય છે, પર્યાયમાં ચાર ભાવ હોય છે, પાંચમો ભાવ પર્યાયમાં છે. એટલે પર્યાય માત્ર ને એ કરી સ્વરૂપની ભાવના ભાવે છે ને, એવી રીતે ભાવના ભાવે છે ઉત્કૃષ્ટપણે. એ વચ્ચે પર્યાય નો જે ભાવનાના વિષયમાં મારું સ્વરૂપ એકલું, એમ દ્રષ્ટિના વિષયમાં મારું સ્વરૂપ એકલું, એમ ભાવનાના વિષયમાં મારું એકલું સ્વરૂપ, વચ્ચે કઈ ન જોઈએ. એને પરદ્રવ્ય ને પરભાવ કહેવાય કેમ? ચારે પર્યાય તો જીવની સત્તામાં છે. ઉત્પાદવ્ય ધ્રુવ યુક્તમ સત, ચારે પર્યાયનો ઉત્પાદવ્ય થાય છે અને સત નામ પદાર્થ છે એ ઉત્પાદવ્ય સહિત છે. ઉમા સ્વામીનું સૂત્ર બોલે છે, પ્રવચન સારનો જ્ઞે અધિકાર બોલે છે. ઉદય ભાવ પણ જીવનો ગીણો છે, કેમ કે જીવની સત્તામાં છે અને જીવનો અપરાધ છે. માટે અપરાધ અને આરાધન બે ભાવોને હે કીધા સ્વરૂપની ઉપાધિ ટકેળવા માટે. એ અધ્યાત્મનો ઊંચામાં ઊંચો સિદ્ધાંત છે. પણ દ્રવ્યનો યોગ લાગુ કરીને એમ કે આમાં તો સિદ્ધાંત તૂટે. પર્યાય તો વસ્તુનો અંગ છે, એને તમે પરદ્રવ્યને પરભાવને હે કહો તો આમાં સિદ્ધાંત ક્યાં જળવાશે? સિદ્ધાંતનું ખૂન કરીને આત્મકલ્યાણ કરવું છે એમ પૂછે. શું કે? તમારે સિદ્ધાંતનું ખૂન કરીને આત્મકલ્યાણ કરવા માંગો છો એમ, વિવિધ આત્મકલ્યાણ થતું હશે એમ. ચર્ચા થાય ત્યારે બધી એવી ચર્ચા સામે આવે. હા જોવાય, આ તો કઈ આપણા ઘરની વાત છે એની. કુંકુમ ભગવાનના શબ્દો છે, કોના છે? અને તમને જેટલું સિદ્ધાંત જ્ઞાન છે એટલું કુંકુમ ભગવાનને નહીં હોય એવી ધૃષ્ટતા તો તમે નહીં કરો. કરશો? કુંકુંદાચાર્યને દ્રગુણ પર્યાયનું પ્રમાણ જ્ઞાનનો વિષય નહોતો, વસ્તુના બંધારણને એમને ખબર નહોતી. પ્રવચન સારનો તમે આધાર આપતા હોય તો પ્રવચન સાર પણ કુંકુંદાચાર્ય જ લખ્યું છે, એના લખનારા એ છે. આપણે તો એમાંથી સમજવા બેઠા છીએ. પણ આવી બધી ચર્ચાઓ ચાલેલી છે. અધ્યાત્મના સિદ્ધાંતો દ્રવ્યાનુયોગના સિદ્ધાંતથી પર છે. શું છે? દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે. કરણાનુયોગના સિદ્ધાંતો કર્મના સંબંધોનું સ્વરૂપ બતાવે છે. ચરણાનુયોગના સિદ્ધાંતો જીવના અંતરબાહ્ય આચરણને દર્શાવનારા સિદ્ધાંતો છે. આ ત્રણેય અનુયોગ જે છે એનાથી પર એક અધ્યાત્મનો અનુયોગ છે પાછો. આમ ચાર અનુયોગ છે પણ ચારેનું ક્રીમ છે એ અધ્યાત્મ છે ને એ પાંચમો અનુયોગ છે. એ ચાર માંથી ક્રીમ કાઢતા આવડવું જોઈએ. માખણ છાશો વિરલા ખાયા, છાશે જગભર માયા, અબધું નટનાગર ની બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. આનંદજી ગાયો એ માખણ જેવી વસ્તુ છે, અધ્યાત્મ છે એ સારા આગમોનું માખણ છે. એ આગમોનો મંથન કરતા કરતા જો માખણ કાઢતા ન આવડે તો છાશે જગભર માયા. છાશ પીને સંતોષ માનશે. હા, અમને આગમ જ્ઞાન છે, અમને આગમ જ્ઞાન છે. આગમ જ્ઞાનમાં જગત ભરમાણો છે. માખણ છાશો વિરલા ખાયા, ઓકે, માખણ કાઢીને ખાઈ લીધું. માથે ગુરુ હોય તો વાંધો ન આવે, માથે ગુરુ હોય તો વાંધો ન આવે, નહીતર ગોથું ખાઈ લે. ગોથું ખાવાની જગ્યા ઘણી છે, ભૂલવાના 1000 ઠેકાણા, નહીં ભૂલવાનું 1 ઠેકાણું છે. બેનશ્રી લખ્યું છે, માથે સત્પુરુષ ને માથે ગુરુ ને રાખજે, તો સાથે રાખજે અને માથે રાખજે, બે વાત લીધી છે. એનું કારણ છે કે જીવ પોતે અનાદિનો અજાણ્યો છે આ માર્ગનો. મુંબઈમાં જઈને માણસ આ બધા ભૂલો ન પડે તો શું થાય, તો તમે કહો આવડું મોટું શહેર હોય અને કોઈને પૂછે નહીં, એમને હાયલો જ જાય, હાયલો જાય તો શું થાય, થાકી જાય. અજાણ્યો હોય એને પૂછવું જ રહ્યું, અને એને જાણતો હોય એને પૂછાય, અજાણ્યાને પૂછવાથી ફાયદો નથી કોઈ પાછો. ટેમ્પરરી પ્રયોજન નો વિષય લીધો છે એમણે. શું મન છે એ અનેક પ્રકારે ચિત્ર વિચિત્ર અવસ્થા ધારણ કરે છે. આળસુ થઈ ગયું, પ્રમાદ વધી ગયો મનનો, તો કે કરુણાનું યુગ હાથમાં લઈ જાય, ગણિતની કસરત થઈ જશે એટલે એક્ટિવ થઈ જશે, મન છે તારું એક્ટિવ થઈ જશે, એમ તારું મનમાં શિથિલતા આવી જાય તો કરુણાનું યુગનો અભ્યાસ કરજે. શું અથવા મન નાસીપાસ થઈ જાય તો કથાનું યુગનો અભ્યાસ કરજે, તો મહાપુરુષોએ કેવા કેવા કપરા સંજોગોમાં પરાક્રમ કર્યા છે પુરુષાર્થના. શું એમ મનની ચિત્ર વિચિત્ર દૂષિત અવસ્થાને તાત્કાલિક એની ચાવી આપી છે એમણે. આમ થાય તો આમ કરજે, આ તાળાને આ ચાવીથી ખોલજે, આ તાળાને આ ચાવીથી ખોલજે, આ તાળાને આ ચાવીથી ખોલજે. પોતે બહુ સમર્થ હતા, ઘણી વાતો લખી છે. શું કે છે કે જ્યાં અરુચિ થઈ, અધ્યાત્મની અરુચિ થઈ, ત્યાં અધ્યાત્મ શૈલીના ધર્માત્માના વચનો જે ભાવના વૃદ્ધિનું નિમિત્ત થાય તેવા છે. પાત્ર જીવને તો ભાવના વૃદ્ધિનું નિમિત્ત થાય છે, એમાં એ ગુણદોષ જોવા માંડે છે. ક્યાંક સિદ્ધાંતનો, ક્યાંક શબ્દનો, ક્યાંક વ્યાકરણનો, ક્યાંક વિભક્તિનો, ને એવા બધા ગુણદોષ જોવે છે એ શબ્દોમાં. જે આત્મહિતનું નિમિત્ત એવો જે દર્શન હોય તેને વધવાનું નિમિત્ત થાય છે, એ પ્રકારની પછી જે મનોવૃત્તિ થાય કે એમાં પણ કંઈક ફોદા કાઢે, દોષ ધોવે, એ દર્શન મોને વધારે છે. નિમિત્ત થાય છે અથવા કારણ થાય છે. તેથી અધ્યાત્મનું વિજ્ઞાન અથવા અધ્યાત્મના સિદ્ધાંત અને અધ્યાત્મના રહસ્યથી તે જીવ દૂર રહી જાય છે. એવા જીવો છે કે અધ્યાત્મનું જે વિજ્ઞાન છે, અધ્યાત્મનો જે સિદ્ધાંત છે, અધ્યાત્મનું જે રહસ્ય છે એને પામતા નથી, એનાથી દૂર જાય છે. અને સ્વતત્વને દેખવું દુર્લભ થઈ પડે છે. મૂળ તો શું છે કે પોતાને પોતાનું સ્વરૂપ એને જોયું નથી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એનાથી દૂર થાય છે. એ સમજવાથી પણ પોતે દૂર થઈ જાય છે. એટલે જલ્દી ન સમજાય એવી એની એક મુશ્કેલીવાળી, વિટંબણાવાળી એની દશા થઈ જાય છે. જે સ્વતત્વને દેખવું દુર્લભ થઈ પડે છે, જે દેખવા માત્ર થી સુલભ છે. સ્વતત્વ નું દેખવું આમ દુર્લભ છે, પણ દેખે તો એ સુલભ છે. કારણ કે માત્ર દેખવું એટલું જ કામ કરવાનું છે, લાંબી ચોરી માથાકૂટ નથી એની અંદર, ન્યાયના આટાપાટા નથી. દેખવું દુર્લભ છે, પણ દેખવા માત્ર છે તે સુલભ. એ વિષય દીપચંદજી કાશલીવાલ અધ્યાત્મના પ્રખર જ્ઞાની, એ અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે બહુ સારી રીતે. દેખવું દુર્લભ એટલા માટે છે, દેખવું દુર્લભ એટલા માટે છે કે અનંતકાળ ગયો, સ્વતત્વને દેખ્યું નથી, પણ દેખે તો બહુ સુલભ છે. કેમ કે બીજી કઈ વાટી ખૂટી નથી એની અંદર, એટલે તે વાત કરું છું. હા, એક બાજુ સુલભ એમ જ છે. જીવને પોતાના સ્વરૂપનો પુરુષાર્થ કરવો દુર્લભ છે, હા, પણ પોતાનું કાર્ય કરવાનું છે. ક્યાં પારકાને 100 વર્ષ છે, પરવર્ષ નથી, માટે સુલભ છે. પર પદાર્થની પર્યાય આપણા હાથની વાત નથી, એની યોગ્યતા પ્રમાણે પરિણામે. છતાં આપણે આખો દી મહેનત કરીએ એની અશક્યને શક્ય કરવાની, અને આપણી અવસ્થા આપણા પુરુષાર્થ સાધીન હોવા છતાં એ પુરુષાર્થ નથી થતો. સોલું દુર્લભ છે ને આ સુલભ છે, પણ નથી કરતો માટે દુર્લભ છે. અનંતકાળ કાઢ્યો, અનુભવ પ્રકાશ વાંચ્યો આખો, એકવાર વાંચી જવા જેવો છે. ઈદરમાં એકવાર અનુભવ પ્રકાશ લીધો હતો, બહુ સરસ થઈ ગયો છે. એને કેસેટો રાખી છે અનુભવ પ્રકાશને, બહુ અનુભવ સંબંધીનો નાનકડો પણ એવો સરસ ગ્રંથ છે. અનુભવ રસ્તડે એવો ગ્રંથ છે. એમાં આ દેખવાની એમણે વાત કરી છે કે તું તારા સ્વરૂપને જો, જે આ ઉપયોગ ઉત્પન્ન થાય છે, ઉપયોગ ઉઠે છે, તે તારા પ્રદેશમાંથી ઉઠે છે. ક્યાંથી ઉઠે છે? ક્યાંય બહારથી જ્ઞાનનો ઉપયોગ નથી આવતો, પુસ્તકમાંથી જ્ઞાનનો ઉપયોગ નથી આવતો, આ શબ્દો સાંભળો છો એમાંથી જ્ઞાન ઉત્પન્ન નથી થતો. જો તારો ઉપયોગ તારા સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય છે, શૈલી એવી છે. એમને વિચાર કરે એમ નથી કહેતા, તો જો તારો ઉપયોગ ઉત્પન્ન ક્ષણે ક્ષણે થાય છે, તારા સ્વરૂપમાં, તારા પ્રદેશમાંથી, તારા ક્ષેત્રમાંથી, ક્ષેત્રમાંથી ઉત્પન્ન થાય છે. ફક્ત તારે કામ જોવાનું જ કરવાનું છે. જોવાનું કામ કરવું એમાં અઘરું હું એ તો કામ કે છે. એટલે અહીંયા એમણે સુલભ કીધું છે. જોવે તો સુલભ છે, સ્વરૂપ સમજવું એ સુલભ છે. એક્ઝેક્ટ પોઈન્ટ તો મને યાદ નથી, પણ આવી રીતે આવી એક વાત ચાલી છે ત્યાં. માત્ર દેખવું જ છે આમાં, તો જોવાનું જ રહે છે, બીજું કાંઈ છે ને. તારું સ્વરૂપ તો પ્રગટ પ્રત્યક્ષ છે, તારું સ્વરૂપ તો તારા ઉપયોગમાં પ્રગટ અને પ્રત્યક્ષ છે. જ્યાં જ્યાં જ્ઞાન, ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વના આર્ટિકલમાં લીધો છે આ વાત, અનુભવ પ્રકાશની વાત લીધી છે આપણે. જ્યાં જ્યાં જ્ઞાન, ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. જ્ઞાન તો જોવાનું કામ કરે છે, દેખવાનું કામ કરે છે, માત્ર પોતાને દેખવાનું, દેખવા જેટલું જ કામ કરવાનું, સાથી વધારે કામ નથી. દેખે તો સુલભ છે, પરને દેખવામાંથી નવરો થઈને, મિત્ર પરને દેખવામાંથી નવરો થતો નથી અને સ્વને દેખતો નથી. આત્મભાવનાની ખામી હોય, અભાવ હોય, તો સ્વતત્વને દેખવું દુર્લભ થઈ પડે છે. પણ ભાવના સહિત દેખે તો દેખવા માત્ર થી તે સુલભ છે, કેમ કે હાજરા હજુર છે. પરમતમાં તો ભગવાનનું સ્મરણ કરે ત્યારે ભગવાન હાજર થાય. ક્યારે? બધા પિક્ચર જોયેલા પેલા નાનપણમાં, ભગવાન ભીડ, એનો ભક્ત ભીડમાં આવી ગયો ક્યાંક, હા, ભગવાનનું સ્મરણ કરવા માંડ્યો એટલે ભજન એકાદું ગાય. તો ભગવાન તો શેષ સૈયામાં, શેષ નાગની સૈયામાં લક્ષ્મીજી એના પગ દાબે છે ને આરામથી નસકોરા બોલાવે છે, ઊંઘે છે. એમાં ભગવાનનું ઉદાય ભજન કર્યું ને એ ઊંઘ તૂટી ગઈ. હે, મારો કોઈ ભક્ત ભીડમાં લાગે છે, મારી નિંદ્રામાં ખલેલ કેમ પડી? એટલે સીધા ત્યાંથી અંતર્ધાન થઈને જાય છે, હાજર હાજર થાય છે ભક્ત પાસે. લક્ષ્મીજી ઘડીકમાં ચોંકી જાય છે કે હમણાં નસકોરા બોલાવતા હતા, ગયા ક્યાં પાછા, ઘડીકમાં અલોપ થઈ ગયા. કૃપાલદેવે લખ્યું છે, ઘડીકમાં અલોપ થઈ જવાનું પરમાત્મામાં પણ અપલક્ષણ છે. લાક્ષણિક શૈલી બહુ છે ને લખવાની. ત્યાં તો શું છે કે પરમાત્માનું સ્મરણ કરે ને ત્યારે હાજર થાય, અહીંયા સ્મરણ કરવું ન પડે, કેમ કે ત્રિકાળ નિત્ય હાજરા હાજર છે, માટે સુલભ છે. બોલાને તો આ યાદ કરે ને આવે એટલી વાર લાગે, ત્યાં સુધી મકાંગીરામાં રામડી થઈ જાય. હા, તો હાજરા હાજર જ છે. મૂળ તો શું છે? જીવ પથારો પાથરીને અનેક પદાર્થોમાં પોતાપણું કરીને ડેરા તંબુ નાખીને બેઠો છે, અડો જમાવીને. એ બધા એને તંબુ ઉપાડવા આકરા પડે છે, ખીલા ખવડ્યા છે ઘણ મારી મારીને, દોરડે બાંધ્યા છે તંબુ એ બધા, અને નિરાંતે એમાં સૂતો છે. એ બધા ઉપાડવા એને આકરા પડે છે. મારા પણ કર્યું છે ને એ તોડવું આકરું પડે છે. એવા વિભાવ રસના ઝેર પીધા છે, આપણે બે દિવસથી તો લઈએ છીએ. એ છોકરો પેટમાં હોય ત્યાંથી રસ લેવાનું શરૂ કરે, કેમ કે એ ચીજ પૈસા દેતા નથી મળતી, એ કુદરતને આધીન છે. ઘણા નાખી જિંદગી કઈ સંતાન નથી થતું, શું કરે ને, એમને ગુજરી જ મરી જાય છે. એટલે બહુ ને પહેલી વહેલી અઘણી આવે એટલે બધા રાજી રાજી ને રેડ થઈ જાય. હા, જો ભગવાને કઈક આપણા હું જોયું, આ ત્યારથી રસ લેવાનું શરૂ કરે, મારો 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 મારો. હવે એ પછી એ રસ તોડવાને સમજણ કઈક આવી કે આ રસ તોડવા જેવો છે, બહુ ઝેર પીધું છે, તોડવા જાય ત્યારે પરસેવો ઉતરે. મારા પણ મૂકવું કેટલું કઠણ પડે છે, પુરુષાર્થ કરે અને પૂછી જુઓ એ કેવો પુરુષાર્થ કરવો પડે છે. કઈક રોળા જોડા આવે, અંદર વાવાઝોડા આવે, તાણી જાય એક વાર તો, એક વાર તો તાણી જાય. જેટલું બોલવું કે સમજવું સહેલું છે, એટલું પરિણમવું સહેલું નથી. એટલે કઠણ છે, દુર્લભ છે, અઘરું છે, કેવા પાછળ આશય છે કે પુરુષાર્થ માગે છે, તદ યોગ્ય પુરુષાર્થ માગે છે. અને પુરુષાર્થ થી ઉપડ્યો જે સરસરાજ ઉપડ્યો એને સુગમ ને સરળ ને સહેલું પણ છે. અંદરથી જોર આવવું જોઈએ કે આ જગતમાં હું નિરાલંબ નિરપેક્ષ તત્વ છું, એ જ્ઞાનમય ભિન્ન તત્વ, નિરાલમ નિરપેક્ષ તત્વ છું, મારે કોઈની સાથે કાંઈ સંબંધ નથી. અંદરથી બધાને માટે મરી જાય, અંદરથી બધાને માટે મરી જાય, બસ પછી કાંઈ વાંધો નથી. જેનું જે થવું હોય તે થાય, મારે હિંકે ફટકડી લેવા કે દેવા. હું મારા કામે લાગેલો છું, મારા કામમાંથી મને નવરાશ મળે એવું નથી. મારું કામ ઘણું બાકી છે, પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું છે, સિદ્ધાલય સુધીની સફર કરવી છે, અને કામ ઘણું બાકી છે. રસ્તો કાપવાનો ઘણો લાંબો છે, મને આલે વળે રોકાવું પોસાય. એ સરસરાટ જતો હોય એને શું લક્ષ્ય, શું સહેલું છે, સહજ માત્રમાં ચાલે છે એના પરિણામ. નહીતર તો ઉદય અનેક પ્રકારના એવા આવે છે કે જીવ હારી જાય છે, વારંવાર જીવ હારી જાય છે ઉદયમાં.